વચનામૃત ગઢડા પ્રથમનું આઠમું. આત્મનિષ્ઠા ને ભગવાનની સાકાર ઉપાસનાનું મહાત્મય. અહમ મમત્વ ટાળવાનો ઉપાય. સંવત 1876 ના માગસર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાનને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે ને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં અને સાધુનો સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે ને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે ને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. પછી તેને તે જ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડા સામા ગોખમાં વિરાજતા હતા ને તે દિવસ પહોર એક ચડ્યો હતો અને લીમડા હેઠે પરમહંસની સભા બેઠી હતી અને ગૃહસ્થ સત્સંગી પણ બેઠા હતા અને સાંખ્ય યોગી કર્મયોગી બાઈઓની સભા પણ હતી. તે સમાને વિશે શ્રીજી એમ બોલ્યા છે, હે પરમહંસો, જેને જે અંગની અતિશય દ્રઢતા હોય તે સર્વે પોતપોતાના અંગની વાત કરો ને જે અંગ કાચું પોચું જણાતું હોય તે અંગની કરશોમાં. તે દ્રઢ અંગની વ્યક્તિ જેને ભગવાનના સ્વરૂપનો અતિ દ્રઢ નિશ્ચય હોય તો તે અંગની વાત કરજો ને જેને આત્મજ્ઞાનનું અતિ બળ હોય તો તે અંગની વાત કરજો. જે હું દેહ નથી આત્મા છું ને જેને નિર્લોભી તથા નિષ્કામી તથા નિસ્પૃહી તથા નિસ્વાદી તથા નિર્માની એ પંચવર્તમાનમાં જે જે અંગની અતિ દ્રઢતા હોય તે અંગની સર્વે વાત કહો. પછી તો શ્રીજી પોતે પ્રસન્ન થઈને બોલ્યા છે, પ્રથમ તો અમે અમારા અંગની વાત કરીએ, પછી તમે તમારા અંગની વાત કહેજો. શ્રી નરનારાયણના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું આત્મા છું, અછેદ્ય છું, અભેદ્ય છું, સચ્ચિદાનંદ છું અને મારી મોટ્યપ છે તે તો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નરનારાયણની ઉપાસના તે વડે છે. પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ, પાલખી, હાથી, ઘોડા તેની જે અસવારી તે વડે કરીને મોટ્યપ નથી અને જગત બધીના માણસ ને જગત બધીના રાજા સત્સંગી થઈને હાથ જોડીને ઉભા રહે તે વડે કરીને પણ અમારે મોટાઈ નથી. અને આ સત્સંગી સર્વે છે તે વિમુખ થઈ જાય ને મને કોઈ માને નહીં, અને પહેરવાને વસ્ત્ર ને રહેવાને જગ્યા ન મળે તેણે કરીને મારી હીણપ થતી નથી. મારી મોટેપ તો શ્રી નરનારાયણની ઉપાસના વડે કરીને હું બ્રહ્મ છું, હું આત્મા છું એવી રીતની જે મારી મોટેપ, તે તો હું મૂકવાને ઈચ્છું અથવા બીજા કોઈ બ્રહ્માદિક દેવ છે તે મુકાવાને ઈચ્છે તોય પણ મારી મોટેપ ટળે નહીં. અને અમારે શ્રી નરનારાયણની ઉપાસના છે તે પોતાનું જે બ્રહ્મરૂપ, તેને વિશે પરબ્રહ્મ પરમાત્મા એવા જે શ્રી નરનારાયણ, તેમની સાકાર મૂર્તિ, તેની ઉપાસના છે. તે કોઈ પોતાને અનુભવે કરીને કહે અથવા શાસ્ત્રે કરીને કહે જે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે આકારે રહિત છે તો તે વાત અમને મનાય નહીં, કાજે તે પુરુષોત્તમની કૃપા થકી એ પુરુષોત્તમનું સાકાર સ્વરૂપ તેને હું પ્રત્યક્ષ દેખું છું. અને અમારા હૈયામાં એમ સમજાય છે જે પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ તેને આકારે રહિત કહે છે તેને પરમેશ્વરની વાત પણ સમજાણી નથી ને તેને તે સ્વરૂપનું દર્શન પણ નથી અને તે શાસ્ત્રને સમજી જાણતા નથી. અને શાસ્ત્રમાં જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ કહ્યું છે તે તો માઇક આકારને ખોટા કરવાને અર્થે કહ્યું છે, કાજે ભગવાનની મૂર્તિને વિશે માઇક જે પંચભૂત તથા 10 ઇન્દ્રિયો તથા 4 અંતઃકરણ તે પ્રાકૃત જીવના જેવા નથી માટે શાસ્ત્રે નિરાકાર કયા છે. અને ભગવાનને અલૌકિક આકાર તો છે ખરો, જો ભગવાનને નેત્ર છે તો તે નેત્રે કરીને પુરુષ દ્વારે માયા સામું જુએ છે, ત્યારે તે માયામાંથી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તે બ્રહ્માંડોને વિશે બ્રહ્માદિક દેવ અનંત કોટી ઉત્પન્ન થાય છે અને તે બ્રહ્માંડમાં સર્જ્યા એવા જે સ્થાવર જંગમ જીવ તે સર્વે ઉત્પન્ન થાય છે. માટે ભગવાનને નેત્ર પણ છે. અને જે દાડે સ્થાવર જંગમ સૃષ્ટિ સર્વેનો નાશ થાય છે ને મહાપ્રલય થાય છે ત્યારે એક જ પુરુષોત્તમ રહે છે. તે દાડે વેદ આવીને ભગવાનની સ્તુતિ કરે છે. તે સ્તુતિને સાંભળીને ભગવાન વિશ્વને સર્જે છે. તો ભગવાનને કાન પણ છે, એવી રીતે 14 ઇન્દ્રિયો છે પણ અલૌકિક છે અને મન વાણીથી પર છે. અને રામકૃષ્ણાદિક રૂપે કરીને જીવના કલ્યાણને અર્થે પ્રવર્તે છે. ત્યારે અતિશય દયા કરીને જીવને દ્રષ્ટિગોચર થાય છે ને એમ ધારે છે જે હું દ્રષ્ટિગોચર નહીં થાઉં તો જીવ મારું ધ્યાન તથા સ્મરણ પૂજન અર્ચનાદિક શી રીતે કરશે. માટે જ્ઞાની અજ્ઞાની સર્વેને પ્રત્યક્ષ જણાય એવા થતા હવા. પણ ભગવાન તો જેવા છે તેવા છે ને જીવને દ્રષ્ટિગોચર થયા માટે કઈ માઇક એવા જે દેહને ઇન્દ્રિય યુક્ત નથી. માટે જે ભગવાનને નિરાકાર કહે છે તે અમને કોઈ કાળે મનાય નહીં. અને તે શ્રી નરનારાયણની ઉપાસનાને પ્રતાપે કરીને આ બ્રહ્માંડનું રાજ્ય આવે અને બ્રહ્માંડમાં જેટલી દેવાંગના આદિ દેહીને સ્ત્રીઓ છે તે સર્વે આવીને સેવામાં હાજર ઊભી રહે અને જેટલા બ્રહ્માંડમાં સારા પદાર્થ છે તે સર્વે આણીને હાજર કરે તો પણ એ સર્વે મળીને અમને મોહ પમાડવા સમર્થ નથી. અને અમે ધારીએ જે હું મોહ પામીને એમાં બંધાઉં તો પણ કોઈ રીતે મારે બંધન જ થાય નહીં, એવી રીતે મારે ઈષ્ટદેવની કૃપાએ કરીને સ્વસ્વરૂપની દ્રઢતા છે. અને કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે કોઈ મુઆને જીવતો કરવો કે કોઈને મારવો એ તો અમને નથી આવડતું, પણ જીવનું જે રીતે કરીને કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે. અને હવે તો અમે વધુ નહીં કહીએ, જો બોલીએ તો બોલતા બોલતા વધુ બોલાઈ જવાય એવા વચન કહીને સુંદર શરદ ઋતુના કમળ સરખા નેત્રે કરીને સર્વે પરમહંસ સામુ જોઈને હસ્તે મુખે સંતો પ્રત્યે બોલ્યા જે, હે સંતો, હવે તમે તમારા અંગની વાત કહો. પછી પોતે એમ બોલ્યા જે, અમે ને તમે તો એક અંગવાળા છીએ, માટે અમારા અંગમાં તમારો ભાગ છે, માટે અમે કહ્યું તે રીતે સર્વે દ્રઢ નિશ્ચય રાખજો. એવી રીતે શ્રીજીએ પોતાનું અંગ કહી દેખાડ્યું તે ભક્તજનને અર્થે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 8મું.
ગઢડા પ્રથમના 8મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય 2 છે, જેમાં પહેલી બાબતમાં ઇન્દ્રિયોની ક્રિયાને અમારી તથા અમારા ભક્તની સેવામાં રાખવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. બીજી બાબતમાં સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો ભ્રષ્ટ થઈને કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. ત્રીજી બાબતમાં શાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તીને એકાંતિક સાધુનો સંગ કરવાથી અમારી મૂર્તિ વિના માયિક વૈભવમાં તથા મૂળ અક્ષરાદિકના ઐશ્વર્યમાં તથા અમારા તેજરૂપ અક્ષરધામમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. ચોથી બાબતમાં બીજામાં પદાર્થ વડે કરીને તથા માને કરીને મોટ્યપ માને નહીં, એક અમારી સદા સાકાર મૂર્તિની ઉપાસના વડે કરીને તથા પોતાના આત્માને અમારા તેજરૂપ માનવે કરીને જ મોટ્યપ માને, ને તે મોટ્યપ કોઈની મુકાવી મૂકે નહીં, ને અમારી મૂર્તિને સદાય દેખે, ને અક્ષરાદિકના ઐશ્વર્યમાં બંધાય નહીં, ને માયિક સુખ કોઈને આપવું તે રૂચે નહીં, કેવળ જીવોને અમારા ધામમાં લઈ જવા એ જ રૂચે, એ અમારા મુક્તનું અંગ છે, એવું અંગ સર્વેને કરવું એમ કહ્યું છે. પ્રશ્ન 1. બીજા પ્રશ્નમાં શ્રીજી મહારાજે અમારે નરનારાયણની ઉપાસના છે અને નરનારાયણના પ્રતાપે કરીને હું આત્મા છું એવું વર્તે છે એમ કહ્યું, તથા પ્રથમના 18મા વચનામૃતમાં પણ અમારા હૃદયમાં નરનારાયણ પ્રગટ વિરાજે છે અને અમે અનાદિ મુક્ત છીએ એમ કહ્યું છે, તથા પ્રથમના 48મા વચનામૃતમાં પોતાને સત્પુરુષ કહ્યા છે અને નરનારાયણને ભગવાન કહ્યા છે, અને પરથારાની 9મી બાબતમાં સર્વે અવતારો રૂપે પોતે દર્શન આપીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે, તથા જેતલપુરના 4થા વચનામૃતમાં તથા 5મા વચનામૃતમાં અમે પ્રગટ નરનારાયણ છીએ એમ કહ્યું છે, તથા અમદાવાદના 7મા વચનામૃતમાં હું જ પુરુષોત્તમ છું અને સર્વે મારું કર્યું જ થાય છે એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું? ઉત્તર એક, આમાં તથા પ્રથમના 18માં વચનામૃતમાં તથા પ્રથમના 48માં વચનામૃતમાં શ્રીજી મહારાજ મુક્ત ભાવમાં રહીને બોલ્યા છે અને પરથારામાં પોતાનું સર્વોપરી ઐશ્વર્ય જણાવ્યું છે, અને જેતલપુરના 4થા વચનામૃતમાં તથા 5મા વચનામૃતમાં તથા અમદાવાદના 7મા વચનામૃતમાં પોતે ભગવાનપણે બોલ્યા છે. માટે જ્યાં અમે ભગવાન છીએ એમ કહ્યું હોય ત્યાં પોતે ભગવાનપણે બોલ્યા છે એમ જાણવું, અને જ્યારે અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય ત્યારે મુક્ત ભાવે બોલ્યા છે એમ જાણવું. પ્રશ્ન બે, બ્રહ્માદિક દેવ મોટ્યપ મુકાવે તોય મુકાય નહીં એમ કહ્યું, તે દેવ ક્યાં જાણવા? ઉત્તર બે, શ્રીજી મહારાજે પોતાની નિશે પોતાના મુક્તની સ્થિતિ કહી છે, ને આદિ સૃષ્ટિ કરતા મૂળ અક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે, અને આદિ શબ્દે કરીને બ્રહ્મકોટીને કહ્યા છે. તે બ્રહ્મકોટી તથા ઈશ્વરકોટીના ઐશ્વર્યમાં સારપ્ય ન મનાય ને તેમાં લોભાય નહીં તે અક્ષરાદિકની મુકાવી મોટ્યપ ન મૂકી કહેવાય એમ કહ્યું છે તે, એવો પોતાના મુક્તનો મહિમા કહ્યો છે. પણ અક્ષરાદિક કોઈ મોટ્યપ મુકાવા ઈચ્છે જ નહીં, કેમ જે શ્રીજી મહારાજના મુક્ત તો મૂળ અક્ષરાદિક થકી પર છે, માટે એમની મોટ્યપ મુકાવાને કોઈ સમર્થ હોય જ નહીં. પ્રશ્ન ત્રણ, આ ઠેકાણે ભગવાનને અલૌકિક ઇન્દ્રિયો છે એમ કહ્યું, ને પ્રથમના 71મા વચનામૃતમાં તો જ્યારે પૃથ્વીને વિશે ભગવાન પ્રગટ થાય છે ત્યારે તત્વને અંગીકાર કરે છે તે તત્વ બ્રહ્મરૂપ છે એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો? અને વળી મધ્યના 17મા વચનામૃતમાં ભગવાનની મૂર્તિમાં ત્યાગ ભાગ છે જ નહીં એમ કહ્યું છે, તથા 45ના 7મા વચનામૃતમાં તથા છેલ્લાના 31મા વચનામૃતમાં ધામમાં રહી જે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ છે, તેમાં એક રોમનો પણ ફેર નથી એમ કહ્યું છે, તે કેમ સમજવું? ઉત્તર ત્રણ, ભગવાનને વિશે દેહ દેહી ભાવ નથી, ભગવાન તો દિવ્ય કૈવલ્ય મૂર્તિ જ છે, તેમાં ત્યાગ ભાગ નથી, એક જ વસ્તુ છે. જેમ સાકરના રસની મૂર્તિ કરી હોય તેને નાસિકા હાથ પગ મુખારવિંદ કર્યા હોય તે સાકરના જ છે પણ બીજી વસ્તુ નથી, તેમ ભગવાન દિવ્ય મૂર્તિ છે તેમાં બીજી વસ્તુ નથી, પણ હસ્ત ચરણ મુખારવિંદાદિક અવયવોને લઈને ઇન્દ્રિયો કહી છે પણ પોતે તો સદાય સાકાર મૂર્તિ જ છે, તેની વિશેષ દ્રઢતા કરાવવાને અર્થે કહ્યું છે. અને પ્રથમના 71મા વચનામૃતમાં તત્વનો અંગીકાર કરે છે એમ કહ્યું છે, તે જ્યારે પૃથ્વી ઉપર દર્શન આપે છે ત્યારે સંકલ્પ કરે છે જે અમને જ્ઞાની અજ્ઞાની સર્વે મનુષ્ય જેવા દેખો એમ સંકલ્પ કરે છે, ત્યારે મનુષ્ય જેવા દેખાય છે, માટે અંગીકાર કરે છે એટલે સંકલ્પ કરે છે એમ સમજવું. અને પ્રથમના 37મા વચનામૃતમાં મુક્તને ચૈતન્ય મૂર્તિ કહ્યા છે, તે મુક્ત પણ ચૈતન્ય મૂર્તિ છે, અને મૂળ અક્ષરકોટી તથા બ્રહ્મકોટી તથા મૂળ પુરુષ ઈશ્વરકોટી તે પણ ચૈતન્ય મૂર્તિઓ છે. તો શ્રીજી મહારાજ ચૈતન્ય મૂર્તિ હોય તેમાં શું કહેવું? એ તો હોય જ. પ્રશ્ન 4. સ્થાવર જંગમ સૃષ્ટિ કહી તે કઈ જાણવી? ઉત્તર 4. પર્વત વૃક્ષાદિક ન ચાલે તેને આ ઠેકાણે સ્થાવર સૃષ્ટિ કહી છે, અને મનુષ્ય પશુ પક્ષી આદિક જે હાલે ચાલે તેને જંગમ સૃષ્ટિ કહી છે. પ્રશ્ન 5. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે એક ભગવાન રહે છે, તે ભગવાનની વેદ સ્તુતિ કરે છે એમ આમાં કહ્યું છે, અને મધ્યના 64મા વચનામૃતમાં સર્વે બ્રહ્માંડ વસે જ છે, પણ એક સામટો પ્રલય થતો નથી એમ કહ્યું, તે કેમ સમજવું? ઉત્તર 5. મૂળ પુરુષ ઘણા છે તે મધ્યના 31મા વચનામૃતમાં કહ્યા છે. તેમાંના એક મૂળ પુરુષના કાર્યનો પ્રલય થાય છે તેને મહાપ્રલય કહે છે, ને સૃષ્ટિ સમયે મૂળ પુરુષ દ્વારે વેદ પુરુષોત્તમની સ્તુતિ કરે છે. પ્રશ્ન 6. શ્રીજી મહારાજની ઉપાસના વડે કરીને હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું એ મોટ્ય ટાળી ટળે નહીં, અને શ્રીજી મહારાજની મૂર્તિને સદાય પ્રત્યક્ષ દેખે અને એને મોહ પમાડવા કોઈ સમર્થ થાય નહીં, અને કોઈને માયિક પદાર્થ આપવું તે ગમે નહીં, કેવળ જીવોનો આત્યંતિક મોક્ષ કરવો એ જ ગમે, તે મુક્તને કેવી સ્થિતિવાળા જાણવા? ઉત્તર 6. વડતાલના 3જા વચનામૃતમાં કહ્યા એવા સિદ્ધ દશાવાળા પરમ એકાંતિકની સ્થિતિ કહી છે. પ્રશ્ન 7. નરનારાયણ, પુરુષોત્તમ અને સ્વામિનારાયણ નામનો શો અર્થ હશે? ઉત્તર 7. નરના જેવો છે આકાર જેમનો, માટે નરાકાર, અને નાર જે મુક્તોનો સમૂહ, તે જ છે નિવાસ સ્થાન જેમનું, તે નારાયણ કહેવાય. માટે નરાકાર સત્તા નારાયણ, તે નર નારાયણ કહેવાય. માટે નર નારાયણ એવું શ્રીજી મહારાજનું નામ છે, અને પુરુષ જે મુક્તો તેમને મધ્યે ઉત્તમ, માટે પુરુષોત્તમ એવું શ્રીજી મહારાજનું નામ છે, અને સ્વામી એટલે નિયંતાવાચક છે, તે જે સ્વતંત્ર ઐશ્વર્યવાન હોય તેને સ્વામી કહેવાય. તે મૂળ અક્ષરાદિક સર્વે અવતારો તથા મુક્તો તેમના સ્વામી છે, માટે સ્વામી નારાયણ એવું શ્રીજી મહારાજનું મુખ્ય નામ છે. તે પ્રથમના 14મા વચનામૃતમાં પોતાને સર્વના સ્વામી કહ્યા છે. પ્રથમના 21મા વચનામૃતમાં અમે સર્વના સ્વામી છીએ. પ્રથમના 63મા વચનામૃતમાં વૈરાજના તથા 4થી બાબતમાં મુક્તોના સ્વામી કહ્યા છે. સારંગપુરના 1લા વચનામૃતમાં અનંત કોટી બ્રહ્માંડના પતિના અમે સ્વામી છીએ. કાર્યાણીના 10મા વચનામૃતમાં અમે મૂળ પુરુષ ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી, તે સર્વેના સ્વામી છીએ. કાર્યાણીના 2જા વચનામૃતમાં અમારી સ્વામી સેવક ભાવે ભક્તિ કરવી. લોયાના 1લા વચનામૃતમાં અમારી સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. મધ્યના 3જા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ, અને બીજી બાબતમાં અમારી સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. મધ્યના 18મા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. મધ્યના 31મા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. મધ્યના 67માં વચનામૃતમાં અમારા મુક્ત અમારા સરખા થાય તો પણ અમારે વિશે સ્વામી સેવકપણું રહે છે. અમદાવાદના 4 વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. અમદાવાદના 5 વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. અમદાવાદના 6 વચનામૃતમાં અક્ષરાધિક સર્વેના સ્વામી છીએ. અમદાવાદના 8 વચનામૃતમાં અમારા ભક્ત ઉપર ક્રોધ ઉપજે ત્યારે અમે તમારા સ્વામી છીએ, માટે તેને અમારા ભક્ત જાણીને તેને નમસ્કાર કરવો. છેલ્લાના 37માં વચનામૃતમાં અમે સર્વે મુક્તના સ્વામી છીએ. છેલ્લાના 39માં વચનામૃતમાં અમે સર્વના સ્વામી છીએ અને અમે એક જ ભગવાન છીએ એમ શ્રીજી મહારાજે કહ્યું છે. માટે સ્વામી શબ્દ શ્રીજી મહારાજનું વિશેષણ છે. માટે સ્વામિનારાયણ નામમાં મૂળ અક્ષરાધિક કોઈ અવતારોને ભેળા ગણવા નહીં અને મુક્તોને પણ ગણવા નહીં. પ્રશ્ન 8. મૂર્તિમાન મૂળ અક્ષરને તમે શ્રીજી મહારાજના અવતાર કહો છો, તે કયા વચનામૃતમાં છે? ઉત્તર 8. પ્રથમના 7 વચનામૃતમાં તથા પ્રથમના 33 વચનામૃતમાં ઉત્પત્તિ કાળે અમે અક્ષર રૂપે વર્તીએ છીએ તથા પ્રથમના 41 વચનામૃતમાં અમે સૃષ્ટિ સમયને વિશે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ તથા પ્રથમના 63 વચનામૃતમાં અમે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ એમ કહ્યું છે. માટે અક્ષર શ્રીજી મહારાજના અવતાર છે. ત્યાં હરિવાક્ય સુધા સિંધુના 41માં તરંગમાં કહ્યું છે, શ્રી કૃષ્ણો ભગવાન અસ્તિ સર્વ કારણ કારણમ પ્રકાશકાનામ સર્વેષામ સચૈવાસ્તિ પ્રકાશકઃ સર્ગાદાવક્ષરમ બ્રહ્મ વિક્ષતે સ શિશ્રુક્ષયા અબુદ્ધેતામ તદા તત્ર લીનૌ પ્રકૃતિ પુરુષૌ તતો અક્ષરાત્મના માયા પુરુષાભ્યામ બભૂવતુઃ તેને ક્ષિતાભ્યામ પ્રગટૌ પ્રધાન પુરુષૌ મુને. અર્થ: સર્વ કારણના કારણ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે અને સર્વને પ્રકાશના કરનારા અક્ષરાદિક તેને પણ પ્રકાશને કરનારા છે. તે ભગવાન ઉત્પત્તિ સમયને વિશે સૃજવાની ઈચ્છાથી અક્ષર બ્રહ્મના સન્મુખ જુએ છે. તે સમયને વિશે, તે અક્ષરને વિશે લીન રહેલા એવા પ્રકૃતિ પુરુષ તે જાગ્રત થાય છે. તે વાર પછી અક્ષર દ્વારાએ કરીને તે ભગવાન તેમણે જોયા એવા જે મૂળ પ્રકૃતિ ને પુરુષ તે દ્વારાએ પ્રધાન ને પુરુષ પ્રગટ થતા હવા. તથા તરંગ 51માં તદ્દ્રષ્ટયા નેક્ષતે માયા પુમાનેવૈક ઇક્ષ્યતે આવિર્ભૂતોસ્તિ સોપ્યાદા અવક્ષરસ્યૈકદેશતઃ અંતર્બહિશ્ચ તમ વ્યાપ્ય સ્થિતમ તત્કૃષ્ણધામ ચ કૃષ્ણસ્યૈવાંગ તેજશ્ચ સચ્ચિદાનંદ લક્ષણમ અનેક કોટિ બ્રહ્માંડા ધારો અનંતમનાદિ ચ તદીય દ્રષ્ટ્યા ત્વ અસ્ત્યેકમ બ્રહ્મૈવ નતુ પુરુષઃ તત્ર સ્થિતોસ્તિ ભગવાન સર્વ કારણ કારણમ અનેક કોટિ બ્રહ્માંડોત્પત્તિ સ્થિતિ લયક્રિયઃ સર્વાત્માત્મા સ્વતંત્રશ્ચ सर्वशक्ति पतिः प्रभुः परात्परतरः शुद्धः ईश्वराणामपीश्वरः सर्वत्र कारणत्वेन अन्वितोस्ति निजतेजसा व्यतिरिक्तश्च धाम्नि स्वे राजते अनेकशक्तिभिः। अर्थ, ते मूल पुरुषनी दृष्टिए करीने जोइए तो माया नथी देखाती, एक पुरुष ज देखाय छे। ते पुरुष पण प्रथम सृष्टि कालमा अक्षरना एक देशमाथी उत्पन्न थयेल छे। ते पुरुषमा अक्षर अंतर्यामी शक्तिए करीने व्यापीने रहेल छे अने बाहर ते पुरुषना आधारभूत थईने रहेल छे अने ते अक्षर कृष्ण भक्तना आधार अने दुख हरनार श्री स्वामी नारायणनु धाम छे अने सत चित ने आनंद छे लक्षण जेनु एवू जे धाम ते कृष्ण आ प्रगट श्री कृष्णना अंगनु तेज छे। ते तेजरूप अक्षरधाम अनंत कोटी ब्रह्मांडनु आधार ने अनंत एटले बीजा सर्वधाम थी मोटू ने अनादि छे। ते तेजरूप अक्षरनी दृष्टिए जोइए तो ए एकज ब्रह्म छे, पण बीजा कोई पुरुष तथा मूल अक्षरादिक छे ज नहीं। ने सर्व कारणनु कारण एवं जे ब्रह्म तेने विषे अनंत कोटी ब्रह्मांडनी उत्पत्ति स्थिति लय रूपी छे क्रिया जेनी एवा जे भगवान ते रहेला छे। अने अक्षरादिक सर्वेना आत्मा अने स्वतंत्र ने सर्वे शक्तिना पति ने प्रभु अने सर्व अक्षरादिक थकी पर एवं जे तेज रूप ब्रह्म ते थकी पर ने शुद्ध अने ईश्वर जे अक्षरादिक तेना पण नियामक छे। अने मूल पुरुष तथा वासुदेव ब्रह्म अने अक्षर ए सर्वे ने विषे तेज रूप ब्रह्म तेने करीने अन्वयपणे रह्या छे अने व्यतिरेकपणे पोताना तेजरूप धामने विषे अनेक शक्तियो तेमणे युक्त रहेला छे। आवी रीते मूळ अक्षरादिक सर्वेने विषे तेज द्वाराए करीने श्रीजी महाराज व्यापीने रहेला छे। माटे मूळ अक्षरादिक सर्वे महाराजना अवतार छे एम जाणवू। प्रश्न 9। बोलता बोलता वधु बोलाई जवाय एम कह्यूं, ते बोलवानू शू बाकी हशे? उत्तर 9। श्रीजी महाराज पोते भगवान छे, ते अमे भगवान छीए एम नथी कह्यूं ते बाकी छे। अने श्रीजी महाराजे बोलवानू बाकी छे एम सूचव्यूं तो पण बोलवानू शू बाकी हशे एम केटलाक न समझ्या, तेथी श्रीजी महाराज हसता हवा। प्रश्न 10। अमारा अंगमा तमारो भाग छे एम कह्यूं, ते अंग किया जाणवा? उत्तर 10। ऊपर कह्यो जे श्रीजी महाराजनो निश्चय तथा पंच वर्तमाननी दृढ़ता तथा पोताने ब्रह्मरूप मानीने श्रीजी महाराजनी साकारपणे उपासना करवी तथा श्रीजी महाराजना मनुष्य स्वरूपने दिव्य समझवू इत्यादिक अंग कह्या छे, ते अंग तमारे पण दृढ़ करवा एम भाग कह्यो छे। इति गढ़ा प्रथमना आठमा वचनामृतनी रहस्यार्थ प्रदीपिका टीका समाप्त।